સુદર્શનમાં શિવાહુ બેઠેલો અને કાશી નો દૂધ આવી જા સાથી આવે છે ભાઈ વારાણસી થી કાશી નરેશ ને કાગળ વાંચ્યો કાશી નરેશ નો રાજ ગાદી પર બેઠેલો સુબાહુ આસમાં કાગળ વાંચે ને આમ અચલું જાય અને છાતી એમ ગદ ગદ આનંદ થાય ગંદ આજે મેં જે આ બધો પરિશ્રમ બીજા સાથ આ મહેનત કરેલી એ મારી સાથે આજે અમે જે ધાર્યો ભાઈઓ તેમજ ત્રણ એકને આજે અમારી સામે એ મારી લાઈનમાં અમે ચારવી ગંદ છે મા મુદાલ શાહ અને આજ અમે આ તારીખે આ દિવસે ચોથે દિવસે તેની સાથે તરત પ્રધાનમંત્રીને કહ્યું કાગળ વંચાયો કે આખી અયોધ્યામાં જાહેરાત અલર્ક સહ્યાદ્રીના શિખરો પર જઈને દત્તાત્ર ભગવાનની પાસે અષ્ટાંગ યોગાભ્યાસ પ્રાપ્ત કરીને આવે છે આ વાજ્યા અયોધ્યામાં ગંડીઓ ફૂટાવો અયોધ્યાનું સ્વાગત તૈયારી કરો સ્વાગત કે માટે તારા માગ તૈયારી સુબાહુ કે ના રાજા નગરના અયોધ્યાના આબાલ વૃદ્ધ સ્ત્રી પુરુષો બધા અને કાશી રાજા પણ એ જ પ્રમાણે એના વૈભવ પ્રમાણે જ આ ચક્રવર્તી રાજા છે એના વૈભવ પ્રમાણે લાવે છે અયોધ્યાની બહાર જ્યાં સુબાહુ અને આ બધા અયોધ્યા પરિવાર ઉભો છે સામે અલર્ક આવતા એક તો મોટા ભાઈને યોગી મોટા ભાઈ તો ખરા પણ જ્ઞાની બ્રહ્મજ્ઞાની અને જોતામાં તરત જ એકદમ હજારો માણસની વચમાં જ મોટાભાઈના પગ પકડી આ જમીન પર પગ પકડીને રડે છે સુબાહુ મોટાભાઈના પગ પકડીને અલર્ક રડે છે આજે બંનેની પરિસ્થિતિ સુબાહુ પણ મૌન જ્ઞાની પણ આંખમાં તો સાવણ ભાદરો દર 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 પડે અલર્કના શરીર પર ભાઈ બંધુ રડીશું કઈ મેં તમને ગમે તેવા શબ્દો કહ્યા તમારું ભયંકર અપમાન કર્યું એ બધી અજ્ઞાનની ભૂમિકા છે ભાઈ એનો તે મને શબ્દો કે તરમાં તમે ના હૃદય તો જો મેં આ વિચાર રાખ્યો હોત તો તમે જ્ઞાન પ્રાપ્ત ન થયું હોત તે મારું અપમાન કર્યું વિચાર જો મેં કર્યો હોત તો તને આ જ્ઞાન ભાઈ તને પ્રાપ્ત ન થયું હોત મોટા ભાઈ છે સાગર જેવું તે વાંચ્યું તમે ધન કરી દે બંને જણ જીતે બંનેની આંખમાં શ્રાવણ ભાવ દરો અયોધ્યાની પ્રજા અને શબ્દ આશ મારા રાજ્યની અંદર તમામ દરબાર ભરી ગયો અનાર કરે રાજ્ય સિંહાસન પોતાની જોડે બેઠે છે પોતાના ભાઈને ત્યાં બેસાડી અને શિવાજી સુંદર ભાષણ કર્યું છે ભાઈ એ અયોધ્યાવાસીઓ પૂર્વાસીઓ અમે એક જ માદાના ઉદરથી ચાર જન્મેલા અમારા ત્રણનો પ્રવૃજ્ઞા યોગ સંન્યસ્ત યોગ તો એનો રાજ્ય આ મારો નાનો ભાઈ અનર્ક રાજ્યો અને રાજ્ય જતું છતાં માતાએ એના આત્મકલ્યાણ માટે સાધન બતાવેલું મેં ધ્યાનમાં જોયું મારે રાજ્યની કોઈ જરૂર નથી મારે રાજ્યની કોઈ બંધની જરૂર નથી થશે પણ એ અત્યારે ત્યાં ગયો રાજ્યમાંથી નીકળ્યો પણ દત્તાત્ર ભગવાનનો સમાગમ થયો અમે બંને આજે અમે બંને ચારે એક છે આજે અંતુ કદાચ પૂર્વાસીઓને કહે છે કે આજે રાજ્ય છે રાજ્ય અલર્ક ને રાજ્ય કહો ભાઈ રાજ્ય અંદર કહે છે મોટાભાઈ તમે મારા મોટાભાઈ છો મારે રાજ્ય જોઈતું નથી તમારું જે ઝૂંપડું જે જગ્યાએ હોય તમે જ્યાં યોગની પ્રાપ્તિ જે સ્થાન પર રહીને કે જગ્યા મને બતાવો સ્થાન બતાવો એ તમારા દર્ભના ઝૂંપડામાં હોય જીવન પર્યંત ભરતે આ શબ્દો કહે છે મોટાભાઈ જો આપ રાજ્ય ગાદી પર બેસતા હોય તો 14 વર્ષ નહીં પણ જીવન પર્યંત શ્રેષ્ઠ જીવન ભરત કહે છે જંગલ મારી અયોધ્યા તરફ ભાવું એ જ શબ્દો આજે આ અનર્ક કે છે જિંદગી પર્યંત મારા મોટા વિશ્વ આજે બે ભાઈઓમાંથી તું રાજ્ય લેવા ખુશી રાજ્ય ગરબા ખુશી નથી અનર્ક ભગવાન કે પરિણામ એ સ્વભાવ ન માની અનર્કને જે રાજ્યાભિષેક થયો છે બરાબર અનર્ક જ રાજા અનર્કને રાજ્ય ગાદી પર ના તો આપી દીધો સ્વભાવ નીકળી ગયો જંગલમાં વર્ષો સુધીને અનર્ક રાજ્ય કરીશું અને રાજ્યને કર્યા પછી અનર્ક ત્યાં જે પ્રજા છે એ પ્રજાને જ્ઞાન અને કેળવણી વિવેક આપીને એ રાજ પોતાના દીકરાઓને સાથે અલગ એ સહ્યાદ્રીના શિખરોમાં ચાવરીજીમાં જસ્તાંગ યોગાભ્યાસ પ્રાપ્ત કર્યો છે એ જ પ્રમાણે ત્યાં જંગલમાં જઈ યોગાભ્યાસ કરી આત્મકલ્યાણ કરી દીધું અલર્ક રાજા કરી ગયો આ કથા અલગ ભગવાન નિરંજનને કે છે નિરંજને કહ્યું કે મહારાજ અલર્ક પછી અલર્ક પછી બે રાજા દાસે આયુ ને યદુ, એ આયુ ને યદુ ને ચરિત્ર તને બરાબર 3 વાગે કહીશ. ત્યાર પછી ભગવાન કર્મકાંડ જ્ઞાનકાંડ ની સમાપ્તિ, કર્મકાંડ નો આરંભ શિવાજ વલ્લભ નો જન્મ પ્રાદુર્ભાવ કરી એમની આગળ કથા શિવાજ વલ્લભ ની આપણે કરીશું. હવે આયુ ને યદુ નું ચરિત્ર બરાબર 3 વાગે આપણે કરીશું. અવધૂત ચિંતન શ્રી,
અવધૂત ચિંતન શ્રી ગુરુલે વ્યાપકાય ચ ધર્મસ્યો સર્વધર્મ સ્વરૂપિણે અવતાર વરિષ્ઠાય પાંડુરંગાય તે નમઃ. અવધૂત ચિંતન શ્રી ગુરુલે લીલામૃતના શ્રવણથી સાંભળનારને 5 પ્રકારના લાભ થાય છે. ઘણા મનમાં વિચાર કરે, પૂછે કે કથામાં આવીએ, કથા સાંભળીએ, પણ એનો લાભ શું, ફાયદો શું થવાનો? તો સાંભળનારને ધર્મશાસ્ત્ર એમ કહે છે કે 5 પ્રકારના લાભ. પહેલો લાભ તો એ છે, માનવ નિર્ભય બની જાય છે. એવી કથાઓ, એવા ચરિત્રો પૂજ્ય બાપજીએ લીલામૃતમાં મૂકેલા છે કે જેના વડે કરીને સાંભળનારને હિંમત આવી જાય, નિર્ભય બની જાય. મોટામાં મોટો ભય જો આપણને હોય તો એક જ ભય છે, માનવ સમાજમાં એમ કહેતો હોય કે મને કોઈનો ભય નથી, હું કોઈનાથી પણ ગભરાતો નથી, એ બરાબર છે. પણ એને પણ એક ભય છે, કયો? મૃત્યુનો. મૃત્યુને એને ભય છે. સમાજમાં કેસરીની માફક ગરજતો હોય, પણ એક દિવસ એનો એવો આવી જાય, ગોમૂત્ર, ગોમય, જવ, તલ, દર્ભ તૈયાર થઈ જાય, એને ઉચકી અંદર સુવડાવવામાં આવે, તે વખતે માનવ અંદર એ ગોમૂત્રના ચોકામાં સૂતા પછી એને દર્શન થાય. કોના? સમાગતે દંડ ધરે કૃતાંતે. યમરાજાના દૂતો એની સામે આવીને ઉભા રહે ને, ગમે તેવો માનવ હોય તે વખતે ખલાસ, એને ગભરામણ થઈ જાય. એક જે ગભરામણ અથવા મૃત્યુ વખતનું જે દુઃખ, અર્થાત કેવી રીતે મારાથી મરાશે, જીવાશે, એ પ્રશ્ન બહુ ગૌણ છે, બરાબર નથી. જીવી જવાય, માનવ જીવી જાણે છે પણ મરી જાણવું જોઈએ. આપણે ત્યાં, તમારા સુરત જિલ્લામાં નહીં હોય પણ અમારે ત્યાં એક કહેવત છે, જીવવાનું જમતમ પણ મરવાનું કમકમ. એ તો 4 ઘેર ભિક્ષા માગીને, રોટલા ટુકડા માગીને માનવ પેટ તો ભરે, ગમે ત્યાં પડી રહે, પણ કયા દિવસે, કયા ટાઈમે, કઈ જગાએ, કેવી રીતે મરાશે કોઈ જાણતું નથી. લીલામૃતની કથા મરણને સુધારે છે. કથાથી લાભ કયો? નિર્ભય બની જાય છે, મૃત્યુ સુધરી જાય છે. કથા શ્રવણ કરવાથી નિર્ભયતા, એનો અર્થ એવો નથી કે અમર બની જાય છે. અમર તો કોઈ બને જ નહીં, નિયમ જ નથી એવો. પણ જ્યારે એને પેલો સમય આવે ને સમાગતિનો, દંડ ધરે, એના દર્શન ન થાય. જેને જીવન પર્યંત આ શ્રવણ મનન નિધિધ્યાસન કર્યું છે, જેનો વ્યાસંગ છે એનો, એનો જ્યારે કાળ આવે, મૃત્યુ આવે ને, કારણે પેલા યમરાજાના દર્શન ન થાય એટલું નહીં, પણ મૃત્યુ વખતનું જે દર્દ, જે દુઃખ, એ કરોડ વિછી શામતા ડંખ એકની સાથે મારે આખા આ શરીરને, એ કરોડ વિછીઓ બધા લાઈમસર ઉભારીને એકની સાથે ડંખ મારે ને કેટલી વેદના થાય કહો. આ શરીરને કરોડ વિછી એકની સાથે ને એકની સાથે ડંખ લાગીને જે વેદના થાય, જેવી વેદના થાય તેવી આ શરીરમાંથી પ્રાણ કાઢતી વખત થાય છે. એ તો જયારે આપણને અનુભવ આવશે ને હોય છું ત્યારે સમજાશે. અત્યારે તો સમજાય નહીં અનુભવ, આ તો અનુભવની કથા છે, પણ કેટલું દર્દ થાય છે એના માટેનું પ્રમાણ છે. કરોડ વિછી એમ એકની સાથે ડંખ મારે, જે વેદના થાય, જે દર્દ થાય, એટલું જ દર્દ આપણને આ શરીરમાંથી પ્રાણોત્ક્રમણ વખતે થાય છે. એ સમી જાય છે. શેનાથી? કથા સમ. મોટા મોટો લાભ તો આ છે કે મૃત્યુ સુધારી દેશે કથા, નિસંદેહ. બીજો લાભ, સંદેહો શમી જાય. કારણ લીલાઓ છે, ક્રિયા નથી. ક્રિયાઓ તો તર્ક થાય પણ લીલા છે. રામાયણમાં રામની લીલા, શ્રીમદ ભાગવતમાં ભગવાનની લીલા છે. તેમ લીલામૃતમાં દત્તાત્રય, શ્રીપાદ વલ્લભ, નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજની લીલાઓ છે અને ભગવાનની લીલાઓ છે, એમાં સંદેહોની. લીલામાં સંદેહ થાય જાગીરની. જગન્નાથની જાતિ નીચે ઉતરીને નાટક કરે એમાં પછી પૂછવાનું શું? એક નાનો અમથો બાળક એક આખા એ ગોવર્ધનને ધારણ કરી રાખે, એક 5 કિલોનો પથ્થર ટટલી આંગળી પર ન ઉચકી રખાય તો 7-7 દિવસ સુધીના આખો ગોવર્ધન પછી મનુષ્ય કરી તે કહી શકાય નહીં. ભગવાન માનવો જ પડે નહીં. આ ભગવાનની જ લીલા છે. એટલે આવા જે સંદેહો છે કે આ જે લીલા કરનાર તત્વ જે છે એ મનુષ્ય નથી, સ્વયં ભગવાન છે, અને એવી લીલાઓ આપણે ત્યાં લીલામૃતમાં છે. એક સુકા લાકડા પાસે જઈને કમંડળમાંથી પાણી છૂટ્યું ને પાણી છાંટી દેતા તરત જ એમાંથી પલ્લવ ફૂટ્યા, તરત જ જેમ અંદર લખેલું છે સાપ કાંચડી ઉતારે એમ કોળ દૂર થઈ ગયો. આમાં સંદેહ નહીં. નૃસિંહ સરસ્વતી ભગવાન એ મનુષ્ય નથી, આગળ લીલાઓ છે ને, એ સંદેહો શમી જાય છે. કલ્લો લાભ તો એ નિર્ભયતા, બીજી વાત નિસંદેહ, સંદેહો શમી જાય. ત્રીજી વાત કથાથી લાભ કહો છે, હૃદયમાં ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. જે લીલા તમે સાંભળો, આપણે જે ભગવાનની કથા જે સાંભળી છે એ બરાબર 3 કલાક સવારે અને 3 કલાક સાંજરે એ સાંભળ્યા પછી રાત્રે ઘેરજીને બરાબર એમ પનાથી વાળી એક જગ્યાએ બેસીને એ જે આખી કથા સાંભળી છે અને એ કથાનું જ્યારે એમ જેનું મનન કહેવામાં આવે છે કરીએ તો એ જ સ્વરૂપ આપણી સામે ઊભું રહે છે. જે લીલા આપણે સાંભળી છે, પછી દત્તાત્રયની હોય, શ્રીપાદ વલ્લભની, જો ભગવાન શ્રીપાદ વલ્લભની કે કોઈ અવતાર જે આ કથા જાય છે એ આમ બોલીએ વિચાર કરીએ આપણે, એ ભગવાન આપણી સામે જ, અને એ દર્શન જે થાય તે જ આપણા હૃદયની અંદર. હૃદયમાં ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવનાર આ સાધન છે. શ્રીમદ ભાગવતમાં એનું જ્વલંત ઉદાહરણ છે. એક જ ચાતુર્માસ નારદજીએ સંન્યાસીઓની સેવા કરી, દંડવતીઓ ધોઈ, અંચળા ધોયા અને બપોરના 3 થી 5 એ સંન્યાસીઓ પ્રવચન કરે અને એક ખૂણામાં નારદજી સ્વમુખે કહેલી કથા ભાગવતમાં એક ખૂણામાં એમ કે બેઠો બેઠો હું સાંભળતો હતો. બસ જે સંન્યાસીઓ વ્યાસપીઠ પર બેહીને ભાગવતના 10મ સ્કંધની લીલા ચાતુર્માસમાં 10મ સ્કંધ જ કહેલો અને ભગવાન 10મ સ્કંધની અંદર ભગવાન જાતે કથા અને જાતે લીલા, એ લીલાને મેં ફક્ત સાંભળી છે ને ખૂણામાં બેઠો બેઠો બસ એનું મેં ચિંતવન કર્યું છે. ક્ષણે ક્ષણે વર્ણન આવે 10મ સ્કંદમાં, ચતુર્ભુજમ શંખ ગદા યુધાયુધમ